મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 14/12/83 કોડેષ્ટિકા શ્લોક 174 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
પોતાને સમજવા માટે પોતાના હિત માટે પોતાની ગુંજણ અંદર વર્તે છે એ ગુંજણ ટાળવા માટે પ્રશ્ન કરે છે. જેમને આવો પ્રશ્ન નમ્રતાથી પૂછવામાં આવ્યો છે, હવે એ પ્રશ્ન કેવો પૂછે છે શિષ્ય? એવો પ્રશ્ન, ઓહો સ્વામી, જો પ્રશ્ન પૂછનારને કેટલો અવમાન અને વિવેક હોય છે, ઓહો સ્વામી, હે પ્રભુ, મને મૂંઝવણ થઈ છે અને હું આપને પ્રશ્ન પૂછું છું, એમાં કેટલી ખાતરી લઈને આવ્યો છું કે હું એકાણાસર પ્રશ્ન પૂછું છું, મને મને ઉત્તર આવશે, સાચો જ આવવાનો છે, એટલી શ્રદ્ધા રાખીને હું પ્રશ્ન પૂછું છું. ઘણું છે આમાં પ્રશ્ન પૂછનારને વિવેકપૂર્વક પ્રશ્ન પૂછે છે નંબર થઈને, અને એટલું એને શ્રદ્ધાંત છે અંદરમાં લઈને આવ્યો છે કે હું જે પ્રશ્ન જેને પૂછું છું એની પાસે મને ઉત્તર, અત્યાર ઉત્તર મને મળશે, મારું સમાધાન પણ થઈ જશે. આટલું તો એ પાત્ર થઈ જશે. હે અહો સ્વામી, અશુદ્ધ ચેતનારૂપ છે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ અસંખ્યા દુઃખ માત્ર વિભાવ પરિણામ. અશુદ્ધ ચેતનારૂપ છે, ઉદગલના પરિણામ છે એમ પ્રશ્નકારે પ્રશ્ન કર્યો નથી. આ તો બંધનો અભાવ થાય એ વાત છે. બંધ અધિકારમાં એક તો મારા પરિણામ વર્તમાનમાં અશુદ્ધ છે, એને કારણે કહે છે કે વર્તમાનમાં મારા કળશ 174 છે, ખંડે 174 કળશ. હું કહ્યું પ્રશ્નકારે પૂછે છે, હે સ્વામી, મારી દશામાં અશુદ્ધતા વર્તે છે, મને સમય કહ્યું નથી, મને ભાવ પણ ત્યાગ કરે છે સમયે સમય, એ નવા ગૃહકર્મના બંધનો હેતુ થાય છે, એવા મારા પરિણામ મારી દશામાં અશુદ્ધતા છે. એક વાત. બીજી વાત, એ ચેતનારૂપ છે, એ ઉદગમના પરિણામ છે એમ કહીને હું પ્રશ્ન નથી પૂછતો, પણ આ કર્મચેતના અને કર્મફળચેતના મારી દશામાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ભાવો છે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મારી દશામાં અશુદ્ધતા છે. નિત્યા અવરત કસાયેલી લોક ભાવ આશ્રમની વાત ચાલે છે. અશુદ્ધ એક ચેતનારૂપ છે, એ ભૂતગલના પરિણામ છે એમ પ્રશ્ન પૂછતો નથી હું. અશુદ્ધ ચેતનારૂપ કર્મચેતના અને કર્મફળચેતના બેની પાછળ ચેતના શબ્દ લાગ્યો છે. કર્મચેતના અને કર્મફળ રાગને કર્મચેતના કહેવાય અને રાગનું ફળ જે દુઃખ છે તેને કર્મફળ ચેતના કહેવાય. એવા અશુદ્ધ ચેતનારૂપ પરિણામ મારી દશામાં થાય છે. અશુદ્ધ ચેતનારૂપ છે, હવેનો વિસ્તાર કરે છે, અશુદ્ધ ચેતનાનો વિસ્તાર કરે છે. અશુદ્ધ ચેતના એટલે શું? રાગ દ્વેષ મોહ ઇત્યાદિ વિગેરે વિગેરે અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ. દિશામાં પ્રભુ, અને આ દિશાથી હું પોતે સ્વતંત્ર અપરાધી થઈને હું મારા આત્માનો આશ્રય નહીં લેતો, કર્મનો આશ્રય સ્વતંત્રપણે લેતો, મારી દશામાં અનાદિકાળથી અશુદ્ધતા છે, એ ચેતનાનું પરિણામ છે, એ રાગ દ્વેષ મોહ ઇત્યાદિ ભાવ કર્મ મારી દશામાં ઉત્પન્ન થાય ઇત્યાદિ, પછી અસંખ્યા, એમાં એ પરિણામની જાતનો વિસ્તાર કરવામાં આવે તો અસંખ્યા ભેદો, એમાં કષાયના ભેદો અસંખ્યા પડી જાય છે, એવા લોક માત્ર વિભાવ પરિણામ છે. અશુદ્ધ કયું, ચેતનારૂપ કયું, રાગદ્વેષ મોહ કયું, અને વિભાવરૂપ કયા ભાવો, દશાનો સ્વીકાર કરે છે. પોતાની વર્તમાન જે સ્થિતિ છે એમાં પર્યાયમાં શું વર્તી ગયું છે એનો સ્વીકાર કરીને એ પ્રશ્ન કરે છે. એ વિભાવ પરિણામ તે જ્ઞાનાવરણ કર્મ બંધના કાળ છે એવું કહ્યું આપે. આપે શિષ્ય પૂછે છે કે આપે એમ ફરમાવ્યું કે જીવની દશામાં અજ્ઞાની ચેતના સુધી તેની દશામાં અશુદ્ધ ચેતના પરિણામ પણ થાય છે, અને રાગદ્વેષ મોહ એનો વિસ્તાર છે, અને એ વિભાવ ભાવ છે, આત્માનો સ્વભાવ નથી, પણ વિભાવ પરિણતિ જીવની છે. ઘણો ગંભીર પ્રશ્ન છે, કોણ છે પ્રશ્નકાર પોતે, એ અને એક કર્મબંધનો કારણ થાય છે. નવા જ્ઞાનાવનાથી કર્મના બંધ થાય છે, એમાં નિમિત્ત કારણ થાય છે રાગદ્વેષોના પરિણામ, એ કર્મબંધના કારણ છે એવું આપે કહ્યું. મેં સાંભળ્યું, આપે ફરમાયું, મેં વાત સાંભળી, સાંભળીને એવું છે એમ મેં જાણ્યું, અને એવી સ્થિતિ છે એમ માન્યું પણ કરું. કેવા છે તે ભાવ, હવે જે વિભાવ ભાવ કયા રાગદ્વેષમોહના પરિણામ, એ કેવા છે ભાવ, શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવ હતું તેનાથી બહાર છે, અતિરિક્ત ભિન્ન છે. શું કહ્યું કે જીવની પર્યાયમાં, એટલે કે મારા પરિણામમાં રાગદ્વેષ મોહ થાય છે, જીવની દશામાં રાગદ્વેષ મોહના ભાવ થાય છે. જ્યારે રાગદ્વેષ મોહના ભાવ થાય છે ત્યારે એ ભાવ જીવથી ભિન્ન છે. જીવના પરિણામ કેવા, એ પરિણામ જીવથી ભિન્ન કેવા. આમાં લખેલું છે એનો વિસ્તાર ચાલે છે, લખેલું વ્યતિરિક્ત આપ્યું કે પ્રભુ મારો પ્રશ્ન ગંભીર છે, આ મારો પ્રશ્ન નથી પણ આખા જગતનો પ્રશ્ન છે. આચાર્ય ભગવાને પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે, શિષ્યનું નામ લઈને, શિષ્યનું નામ લઈને આખા એક જગતનો આ એક પ્રશ્ન છે, અનાદિનો છે, આજનો નથી. આ ઋષભદેવ ભગવાનને પણ શિષ્ય આ પ્રશ્ન પૂછ્યો, ભગવાન મહાવીરને પણ શિષ્ય આ પ્રશ્ન પૂછ્યો છે પોતાનું સમાધાન માટે, અનાદિનો આ પ્રશ્ન ઉઠે છે. આચાર્ય ભગવાનને ખબર હતી કે અજ્ઞાની જીવોના પ્રશ્ન અનેક પ્રકારના ઉઠી શકે છે, અને સમજવા માટે ઉઠી શકે છે. પ્રશ્નકારના ત્રણ પ્રશ્નોના જાત બતાવી. જાત પ્રશ્ન પૂછનારની ત્રણ કોટી જાત બતાવી. આમાં પેલા નંબરનો પ્રશ્ન છે પ્રશ્નકાર, પ્રભુ મારે તો કેવળ મારું હિત કરવું છે, હું કોઈના માટે પૂછતો નથી, મને મૂંઝવણ થઈ છે અને હું પાછો સ્વીકાર કરું છું કે મારી દશામાં મિથ્યાવાદી રાગદ્વેષોના પરિણામ એ અશુદ્ધ ચેતનાનું છે, જે પરિણામ છે તે ભૂતગલના પરિણામ છે એમ સમજીને પૂછતો નથી હું. આ પરિણામ મારી ભૂલથી, મારા દોષથી, મારી પર્યાયમાં થાય છે. હવે પ્રશ્ન આગળ લંબાવે છે કે એ પરિણામ જીવની દશામાં થાય છે તો પણ શુદ્ધ ચિન્હ માત્ર અતિરિક્તા, શુદ્ધ ચેતના માત્ર જે જ્યોતિષ સ્વરૂપ તેનાથી સ્વેચ્છા આયરાગદ્વેષો જીવમાં, જીવમાં એટલે જીવના પરિણામમાં, જીવમાં એટલે જીવની પર્યાયમાં થાય. અને એ જીવની પર્યાયમાં રાગદ્વેષો અથવા થતા તે જ સમયે એ જીવથી એ પરિણામ ભિન્ન છે. એમ આપે મને કહ્યું એનું હવે હું જરા ખોલીને મારે પ્રશ્ન કરવો છે ને. આપે મને કહ્યું સાંભળ્યું ને માન્યું એ વાત ઉપર આવી ગઈ તો મને એમાંથી પ્રશ્ન થાય છે કે એ રાગદ્વેષોને જીવના પરિણામ કેવા અને એ જીવથી ભિન્ન છે એમ આપ ફરમાવો છો કે હા એમ ફરમાવો સાંભળતું. પાણી એની અવસ્થામાં અવસ્થા દ્રષ્ટિથી પૂરું થાય છે, એમાં નિમિષકાર અગ્નિ છે. આવી સ્થિતિ વખતે એ શીતળ સ્વભાવી પાણીથી એની ઉષ્ણ પર્યાય ભિન્ન છે. થાય છે ત્યારે ભિન્ન છે એ તો જૈન તત્વનો જ છે. પાણીની પર્યાય ભૂલી પટીને ઠંડી થાય ત્યારે તો બધા પાણીને ઠંડુ કે પાણી ઠંડુ થઈ ગયું હોય અને ઠંડુ પાણી આમ બધા ખોરા પર મૂકે તો બધા ઠંડુ કે પણ પાણી જયારે ઊંડું છે ફળફળતું આંગળી મૂકતા ચામડી ઉતરી જાય એ વખતે પાણીની પર્યાય ઉષ્ણ છે, તે ઉષ્ણ પર્યાય શીતળ પાણીના સ્વભાવથી ભિન્ન છે. એ આને વાત કરવી છે તો એ ઉષ્ણ પર્યાય એનું ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ? પાણીની ઉષ્ણ પર્યાય થવી એનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? મેં હું બે પ્રશ્ન પૂછ્યું છું. મને ખબર છે કે તમે ફટાક જવાબ આપી દેશો કે ઉષ્ણ પર્યાય થાય એનું કારણ કોણ, તો તમે તો સીધો તમારી પાસે જવાબ છે કે અગ્નિ નિમિત્ત છે. એટલું તો હું જાણું છું, એની મને મૂંઝવણ નથી પણ મારી મૂંઝવણ કઈક બીજી થઈ છે, ઉદાહરણની મૂંઝવણ મને થઈ છે. તો સીધું છે કે પાણી ઊંડું થાય એનું કારણ નિમિત્ત કારણ કોણ? એ નિમિત્ત કારણ અગ્નિ. એ તો ગમે એને પૂછો તો કહી દે મારી મૂંઝવણ બીજી છે. પ્રભુ મારે પૂછવું છે કે પાણીની પર્યાય જયારે ઊંડી થાય ઉષ્ણ થાય ત્યારે મારા બે પ્રશ્ન છે કે ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ? નિમિત્ત કારણની તો મને ખબર છે ને તમને પણ ખબર છે, પણ ઉપાદાન કારણને જ્ઞાની જાણે છે, અજ્ઞાની જાણતા એવો સુંદર પ્રશ્ન બધાને સમજવા માટે છે. કે છે કે રાગદ્વેષો આપે અશુદ્ધ ચેતના પરિણામ કયા? જીવનો વિભાવ પણ કયો? એ મેં માઇન્ડો જાણ્યો અને નવા કર્મના બંધનું કારણ છે એમ પણ મેં માઇન્ડને જાણ્યું. પણ આ ફરી ફરી એમ કહો છો કે એ પરિણામ જીવથી ભિન્ન છે, એ શું આવ્યું ને? કેવા છે તે ભાવ, જે ઉપર રાગદેશના ભાવ કયા છે, કેવા છે એમાં સમજવા જેવું છે. પ્રભુ, આ રાગદેશના પરિણામ જીવની દિશામાં થાય છે, મેં સ્વીકાર્યું, માઇન્ડને જાણ્યું, સ્વીકાર કરું છું, અને એક મારામાં થતા પરિણામ જે છે એ નવા કર્મના બંધનું કારણ પણ થાય છે, એ વાત પણ મેં સ્વીકારી, માની, જાણી. પણ આપ જે કહો છો કે એ રાગદ્વેષના પરિણામ જીવથી ભિન્ન છે, ત્યાં જરા મને સમજવામાં કહો, શુદ્ધ ચેતના માત્ર એવા છે તે ભાવ સંદેશ. આમાં બધું ગુજરાતીમાં લખેલું છે, ગુજરાતીમાં લખેલું છે, તો અર્થ એ થોડુંક સમજવાની જિજ્ઞાસા રાખીને આ ઉગાડીને બરાબર રૂચિપૂર્વક સમજે તો સમજાય. હું ત્યાંનો ભાવ સમજાય, એવા છે તે ભાવ શુદ્ધ ચિહ્ન માત્ર અતિતા, શુદ્ધ જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક ભાવ છે, એનાથી આ શુભાશુભ ભાવ ભિન્ન છે. આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આત્માથી ભિન્ન છે. આ વ્યવહાર રત્નત્રયના પરિણામ અશુદ્ધ ચેતનાનું છે, તો પણ શુદ્ધ ચેતનાથી ભિન્ન છે. આ પાંચ મહારત્ના પરિણામ વિભાવ ભાવ છે, તો પણ એ શુદ્ધાત્માથી ભિન્ન છે. ક્યારે કે છે? ક્યારે ટળી જાય ત્યારે તો બધા કહે પાણી ઊંડું હતું ને ઠંડુ થઈ ગયું, હતું ભાઈ ત્યારે બધાને પૂછો તો શું કહે? પાણી ઠંડુ છે એમાં પૂછો તો શું? પાણી ઠંડુ છે એમાં પૂછવાનું શું? યાર ગ્લાસ મોટે માની ઘટઘટ પી છે તો એમાં પ્રશ્ન ન હો. પર્યાય ઠંડી થઈ જાય પછી પ્રશ્ન ન ઉઠે, પણ પાણી ઊંડું છે ત્યારે પાણી ઠંડું છે, પાણી ઊંડું નથી. એને ઊંડી પર્યાય પ્રગટ થઈ છે, એનું ઉપાદાન કારણ શીતળ પાણીનો સ્વભાવ નથી. એનું ઉપાદાન કારણ તો સમયની ઉષ્ણનું પર્યાય, તેનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ નહીં છે, વિકારી સ્વભાવ એનું કારણ. આ તો દ્રષ્ટા તો ઉપરથી આપણે ચાલે, આમાં દ્રષ્ટા નથી, થોડું સમજવાનું પહેલું પડે. કેમ કે આ વસ્તુ અનાધિકાળથી એકતા છે, અને રાગનું હું કારણ છું, વિખ્યાતનું હું કારણ છું, આત્મા જ રાગનું કારણ છે, હું જ કારણ છું, હું જ કારણ છું, હું કરતા છું, હું કરતા છું. એમ પર્યાયની સાથે રાગની સાથે કટોકટી ઘણી અનાદિની છે, એની આ વિભક્ત કરવાની કળા અંદરમાં બતાવે છે. જ્ઞાન એને અનુભવ થઈ ગયો અને જેને ભિન્નતા ભાસી છે એવા ધર્માત્માઓ અજ્ઞાની જીવ ઉપર કરુણા કરીને સમજાવે છે. એમાં એમ કહ્યું, ભાઈ કે આ ભાવો છે, તે ભાવો છે તો સ્વીકાર કર્યો, નથી એમ નહીં, છે પર્યાયમાં, છે પર્યાયમાં દુઃખ આકુળતા છે, તે દુઃખના પરિણામથી સુખમય આત્મા ભિન્ન છે. સુખમય આત્માથી દુઃખના પરિણામ બેન છે. ક્યારે કે પર્યાયમાં દુઃખ છે ત્યારની વાત ચાલે છે. શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જે વસ્તુ તેનાથી અતિરિક્ત વ્યતિરિક્ત છે, ભિન્ન છે, રહી છે. આત્મા રાગદ્વેષમાંથી રહી છે. હવે એક પ્રશ્ન હું કરું છું. હવે કહી શકીએ છે કે આટલી વાત આપે કરી કે જીવની દશામાં, અજ્ઞાની દશામાં રાજદ્વેષ મો થાય છે, એક નવા કર્મનું એ પરિણામ કારણ થાય છે, એ પણ સ્વીકારી અને એ આત્માથી ભિન્ન છે એમ આપે કહ્યું. તો હવે એક પ્રશ્ન કરું છું, એક પ્રશ્ન હું કરું છું કે પ્રશ્ન કરનાર પણ આચાર્ય ભગવાન છે, ઉત્તર આપે પણ ભિન્ન છે. એક શિષ્યનો સ્વાંગ ધારણ કરીને પ્રશ્ન મૂકે છે અને પછી એ ગુરુ પોતાનો સ્વાંગ ધારણ કરીને શિષ્યને પ્રશ્ન જવાબ, ગુરુ પણ પોતે, શિષ્ય પણ, પ્રશ્ન કરનાર પણ પોતે, ઉત્તર આપનાર પણ પોતે છે. શિષ્યના મનમાં પ્રશ્ન આપીને સમજાવે છે. એક પ્રશ્ન હું કરું છું કે એ રાગદ્વેષો અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? હવે આ પ્રશ્ન ગંભીર ઉત્પન્ન થયો, અહીંથી ગંભીર પ્રશ્ન આવ્યો કે રાગદ્વેષો જીવની પર્યાયમાં પરિણામમાં થાય છે, નવા કર્મનું બંધનું કારણ થાય છે, અને એ જો જીવથી ભિન્ન હોય, એ પરિણામ જીવથી જો ભિન્ન હોય તો એ પરિણામનું કારણ કોણ છે? આ વિખ્યાતના જે પરિણામ જીવની દશામાં થાય છે અને નવા કર્મના બંધનું કારણ થાય છે, અને વળી આપે કહ્યું એ વિખ્યાતના પરિણામ જીવ સ્વભાવથી ભિન્ન છે, તો એ વિખ્યાતના પરિણામનું કારણ કોણ છે? તો હું મને સમજાવો. હવે એક પ્રશ્ન હું કરું છું કે આ પ્રયોજનભૂત પ્રશ્ન છે, હો અનાદિનો આ પ્રશ્ન ચાલે, અનાદિનો આ પ્રશ્ન ચાલે. કૃષ્ણદેવ ભગવાનને પણ આ પ્રશ્ન પૂછવાનો હતો. એ રાગદ્વેષો રૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? પરિણામ છે કાર્ય રૂપે, કાર્ય તો છે, પરિણામ થાય છે, તો કાર્યનો તો હું સ્વીકાર કરું છું. પણ આપણે જયારે કહ્યું અત્યાર સુધી મને એમ ખ્યાલમાં હતું કે આ રાગનું કારણ હું છું, રાગનું કારણ આત્મા છે એમ મારા લક્ષ્યમાં હતું. પણ જયારે આપે પ્રશ્ન કર્યો કે એ શુદ્ધાત્માથી ભિન્ન છે, જો આપે શુદ્ધાત્માથી ભિન્ન છે એમ ન કહ્યું હોત તો હું પ્રશ્ન ન કરા, કેમ કે એમ તો હું માની ગયો છું. પણ આપે જયારે એમ કહ્યું કે આ રાગદ્વેષો વિખ્યાતોના જે પરિણામ પર્યાયમાં થાય છે, એ પરિણામથી નવા કર્મ બંધ પણ થાય છે અને વળી એ શુદ્ધાત્માથી ભિન્ન છે, એ જયારે શુદ્ધાત્માથી આપ ભિન્ન કહો છો તો એ પરિણામનું કારણ કોણ છે? પ્રભુ સમજાવો. પણ એકલા કારણથી હું ને હું આગળ કહીને બે કારણમાંથી કાઢીશ, એક ઉપાદાન કારણને હું જો કારણ કહી દઉં રાગનું કારણ કોણ, તો તમે તો સીધો ઉત્તર આપી દેશો કે રાગની ઉત્પત્તિનું કારણ કર્મનો ઉદય. પણ એક કારણમાંથી પણ હું બે કારણ કાઢું છું કે નિમિત ઉપાદાન કારણ કોણ ને નિમિત કારણ. રાગની પર્યાય થાય છે, કાર્યરૂપ તો છે, કાર્ય તો થઈ ગયું ને, કાર્ય કારણ વિના કાર્ય જો હોય તો એનું કોઈ કારણ હું જોઈએ. હવે જો એક કાર્ય થાય તો ભગવાને એના બે કારણ કયા છે? ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. કાર્યની નિષ્પત્તિ ઉત્પત્તિમાં એક ઉપાદાન કારણ ને એક નિમિત્ત કારણે ભગવાને બે કારણ કયા છે? તો મારે બે કારણ જાણવા રહ્યા, મારે એક કારણ જાણવું નથી. કેમ આ પ્રશ્ન કેમ કરું છું કે જો આપે શુદ્ધાત્માથી વિખ્યાતના પરિણામ ભિન્ન કયા હોત અને અભિન્ન કયા હોત હું પ્રશ્ન ન કરાવ તો એ તો મને છે અનુભવમાં કે હું જ આ કારણ, મારા પરિણામનું કારણ હું છું, એ તો હું માનું છું, મને અનુભવ છે. પણ જયારે આપ કહો છો કે એ શુદ્ધાત્મ તત્વથી આચરણ તત્વ ભિન્ન છે, તો એ ભાવ આચરણ ઉપાદાન કારણ કોણ, નિમિત્ત કારણ કોણ? તે રાગદ્વેષ મોહ શાંતિથી એકદમ વિચારવા જેવી ઊંડી વાત છે. એ રાગદ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામોનું પરિણામ છે, એ કાર્ય તો થઈ ચૂક્યું છે, તો એનું કારણ કોણ છે? શિષ્યજી પ્રશ્ન કરે છે કે જીવ દ્રવ્ય કારણ છે કે મોહ કર્મરૂપ પરિણામો છે જે પુરુષો શરીરનો તે કારણ છે? એ મારી દશામાં રાગ ઉત્પન્ન થયો છે એનું કારણ હું છું કે એનું કારણ કર્મનો ઉદય છે? આપે મને કહ્યું એમાં મને આંચકો તો થોડોક લાગી ગયો છે કે આત્માથી એ પરિણામ ભિન્ન છે, એટલે જે ભિન્ન હોય એ એનું કારણ બની શકે નહીં. પણ મને હજી એ બહુ ગળે ઉતરતું નથી, માટે હું બે કારણ પૂછું છું કે એનું ઉપાદાન કારણ કોણ, નિમિત્ત કારણ કોણ? જે દ્રવ્ય કારણ છે કે કર્મનો ઉદય કારણ છે? રાગ તો કાર્ય થઈ ગયું, વિખ્યાતોની પર્યાય ઉત્પન્ન થઈ ગઈ, વિખ્યાતોની પર્યાય ઉત્પન્ન તો થઈ ચૂકી છે, હું સ્વીકાર કરું છું, અને એને હું અશુદ્ધ ચેતના પરિણામ કહું છું. એ ભૂતગલના પરિણામ છે એ હું કહેતો નથી, એટલો તો મેં સ્વીકાર કર્યો છે. નવા કર્મના બંધનું કારણ તો એ થાય છે જ્યાં સુધી મોહરાજ દ્વેષ રૂપે પર્યાયમાં પરિણત થાય ત્યાં સુધી. અને વળી એ જીવથી તમે ભિન્ન કર્યો, ક્યાં મને પ્રશ્ન ઉભો થાય છે? એ કાર્ય થયું તો એનું કારણ જીવ દ્રવ્ય છે, નાયક ભાવ છે, આચરણનું કારણ જીવ તત્વ છે કે આચરણનું કારણ અજીવ છે? અજીવ એ કારણ બોલે છે પ્રશ્નમાં. એ રાજદ્વેષમાં પ્રશુદ્ધ પર્યાવરણનું કારણ કોણ છે? પ્રશ્નકાર પ્રશ્ન કર્યો, કારણ કોણ છે? જીવ દ્રવ્ય છે કે કર્મનો ઉદય છે? એવું પૂછવામાં આવતા આચાર્ય ભગવાન ઉત્તર આપ્યો. 175 કોષમાં હવે ઉત્તર આવે છે. આ તો 173 કોષ એવો પ્રશ્નનો છો, આખો કળશ છે ને એ પ્રશ્ન રૂપે છે. હવે એનો ઉત્તર પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે. હે સ્વામી, પ્રશ્ન કરનાર એ પૂછે, હે સ્વામી પ્રભુ, હે કરુણાસાગર, હું કાંઈ જાણતો નથી, અનાદિકાળથી હું આ ચાર ગતિમાં આશરી ગયો છું પ્રભુ. મારી દશામાં રાગદ્વેષમો થાય છે, તે અશુદ્ધ ચેતના પરિણામ છે એમ પણ હું સ્વીકાર કરું છું, ભૂતગલના પરિણામ છે એમ હું આપને પ્રશ્ન કરતો નથી. વળી એ રાગદ્વેષમોના નિમિત્તે નવા કર્મના બંધ પણ થાય છે એ પણ સ્વીકાર્યો, જાણ્યું મન. પણ આપે જે કહ્યું કે એ જીવ દ્રવ્યથી ભિન્ન છે વિખ્યાતોનો પર્યાય, વિખ્યાતોના પર્યાય જયારે થાય છે ત્યારે શુદ્ધ ચેતનાથી અતિરિક્ત છે પરિણામ. હવે જો ભિન્ન છે આત્માથી એ ભિન્ન છે રાગ, તો પછી રાગનું કારણ કોણ? જો અભિન્ન થયો તો હું કઈ પ્રશ્ન પૂછતો નથી, તો મારે પ્રશ્ન પૂછવાનો. કે છે કે સાંભળ ભાઈ, તારો પ્રશ્ન સારો છે, સમજવા માટેનો પ્રશ્ન છે તારો, મારી પરીક્ષા કરવાથી પ્રશ્ન પૂછો, લખીને તારો ઉઘાડ બતાવવા પણ તે પ્રશ્ન પૂછો, નથી પણ કેવળ સમજવા માટે જિજ્ઞાસા થઈને પ્રશ્ન પૂછ્યો છે, નરમ થઈને પૂછ્યો છે, હે સ્વામી પીકો ને, હે સ્વામી મને મૂંઝવણ થાય છે, કાર્ય તો છે વિદ્યાર્થીની દશા છે, હું સ્વીકાર કરું છું પણ એનું કારણ મને મળતું નથી, ઘણાને પૂછ્યું મેં, ઘણાને મેં પૂછ્યું પણ મને કોઈ ઉત્તર આપ્યો એમાં મારું સમાધાન થતું, એમાં મને કોઈ એમ કહ્યું કે આત્મજ્ઞાની ગુરુ આ બાલ બગીચામાં ઉતરા છે, ત્યાં